ولادت امام محمد باقر علیہ السلام. ما شاء اللہ لا حول ولا قوت الا باللہ العلی العظیم. حسبنا اللہ نعم الوکیل نعم المولا نعم النصیر. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. اللہم کل ولیک لحجت ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا. اللہم صلی علی محمد وآل محمد. بسم اللہ الرحمن الرحیم. اللہم اخرجنی من ظلمات الوہم وکرمنی بنور الفہم. اللہم افتح علینا باب رحمتک وانشر علینا خزائن علومک برحمتک یا ارحم الراحمین. رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی. یا رب الزہرا بحق زہرا اس صدر زہرا بجہور الحجہ. اللہم صلی علی محمد وآل محمد. منتظرین امام زمانہ عجل اللہ تعالیٰ فرجہ شریف. السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. تمام تعریف حمد و ستائش نے لائق وحدہ اللہ شریف جنی توفیق تھکی جنا احسان تھکی جنا فضل تھکی جنی مہربانیوں نہ ورستہ ورساد ماں. عزیزو امام محمد باقر علیہ السلام نی ولادت با سعادت نیا محفل આપણે શરૂ કરી રહ્યા છીએ. આગાઝ મહેફિલમાં આપણે મુબારકબાદી આપશું આપણા જમાનાના ઇમામને ફાતિમતુ ઝહરા સલામુલ્લાને ખાનદાને ફાતિમતુ ઝહરા સલામુલ્લાને એક આવાઝ બલંદ સલવાતની સાથે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વજ્જિલ ફરજહુમ. અને પરવરદિગારથી દુઆ છે, એ પરવરદિગાર અમને આ જશ્ન અમારા જમાનાના ઇમામ સાથે મનાવવાનું નસીબ કરજે. شاعر کے چھے بندگی میں بھی جو سردار نظر آتا ہے, بندگی میں بھی جو سردار نظر آتا ہے ہو بہو احمد مختار نظر آتا ہے. علم و حکمت کا سمندر ہے محمد باقر, علم و حکمت کا سمندر ہے محمد باقر. یا علی آپ کا کردار نظر آتا ہے, یا علی آپ کا کردار نظر آتا ہے. اللہم صلی علی محمد و آل محمد وجل فرج. امام مانا پیٹ ماں ہوئے تو پڑ امام امام ہوئے چھے, بچپن ماں ہوئے کہ جوانی ماں ہوئے کہ جعیفی ماں, امام امام ہوئے چھے. علم لدنی نام مالک ہوئے چھے. ہر ایک صفت ماں کائنات ماں سو تھی اچھ ہوئے چھے. وہ ایک نانکڑو کسو بیان کروا چاہیس. اللہ ماں جامی لکھے چھے. راوی نو بیان جو حج کروا جائی رہتو رستو گھنو بھین کرن اندکار بھریو ہتو. عزیزو آج حج کروا جو کتلو آسان انے سہولت بھریو تھئی گئو چھے. اے زمانو چھے કે જ્યારે રસ્તો ભયંકર અને અંધકાર ભર્યો હતો, જ્યારે નિર્જન વનમાં પહોંચ્યો, મને એક તરફથી પ્રકાશના કેટલાક કિરણ આવતા જણાયા. હું એ તરફ જોઈ રહ્યો હતો એટલામાં એક 7 વર્ષનું બાળક મારી સામે આવીને ઊભા અને મને સલામ કરી. મેં સલામનો જવાબ આપ્યા બાદ પૂછ્યું, તમે કોણ છો, તમે ક્યાંનો ઈરાદો રાખો છો અને તમારી પાસે રસ્તાનું ભાતું શું છે? સવાયદુ નવવા પાના નંબર 183 પરનો આ કિસ્સો. અઝીઝો પાંચમા ઇમામ એ નાનકડી ઉંમરમાં 7 વર્ષની ઉંમરમાં એને જવાબ આપે છે, હું ખુદાની તરફથી આવી રહ્યો છું, ખુદાના ઘર તરફ જઈ રહ્યો છું. મારું રસ્તાનું ભાતું તકવા છે. હું અરબી નસ્લનો કુરેશી ખાનદાનનો અલવી પુત્ર છું. મારું નામ મોહમ્મદ બિન અલી બિન હુસૈન બિન અલી ઇબ્ને અબી તાલિબ અલઈસ્લામ છે. અને એ પછી એ ગાયબ થઈ ગયા, પત્તો ન લાગ્યો કે ક્યાં ચાલ્યા ગયા. અઝીઝો અબુ બશીર કે છે પાંચમા ઇમામનો આ બીજો કિસ્સો બયાન કરું છું, જે એક ખાસ મકસદ તહત બયાન કરી રહી છું. અઝીઝો અબુ બશીર કે છે પાંચમા ઇમામ સાથે મસ્જિદે નબવીમાં દાખલ થયો. શું તમારા દિલમાં પણ તમન્ના ન પૈદા થઈ ગઈ કે ખુદા આપણને પણ એ દિવસની દેખાણે કે આપણે પણ આપણા જમાનાના ઇમામ સાથે મસ્જિદે નબવીમાં જઈએ? અઝીઝો મસ્જિદમાં લોકોની અવર જવર ચાલુ હતી. હજરત ફરમાવે લોકોથી પૂછો કે તેમને હું દેખાઉં છું? એટલે પાંચમા ઇમામ કહે છે કે અબુ બશીર લોકોને પૂછો કે એ લોકો મને જોઈ શકે છે, કેમ કે ઇમામ ન ચાહે ત્યાં સુધી એ લોકો ન જોઈ શકે. અઝીઝો અબુ બશીર પણ પૂછવાનું શરૂ કરે છે કે શું તમે ઇમામ મોહમ્મદ બાકીર અલી ઇસ્લામને જોયા? બધા જવાબ આપે છે, અમે નથી જોયા. ઇમામ મોહમ્મદ બાકીર અલી ઇસ્લામ બધાની સામે ઊભા હતા, પણ કોઈ વ્યક્તિ એમને જોઈ નહોતું શકતું. એટલામાં અબુ હારૂન નાબીના હતા એ ત્યાં આવે છે. ઇમામ અલી ઇસ્લામ એમને ફરમાવે છે કે અબુ બશીર, તમે અબુ હારૂનને પૂછો કે એ મને જોઈ શકે છે. હવે અબુ બશીર એમ નથી કહેતા કે મૌલા આ દેખતા લોકો તમને નથી જોઈ શકતા, તો આ તો આંધળા છે, તમને કેવી રીતે જોઈ શકશે? નહીં, ચૂંકે ચા નથી કરતા. ઇમામ કહે છે એમને પૂછો કે તમે ઇમામ મોહમ્મદ બાકીર ઇસ્લામને જોયા? તો અબુ બશીર અબુ હારૂનને પૂછે છે કે શું તમે ઇમામ મોહમ્મદ બાકીર ઇસ્લામને જોયા? એમણે તરત જ કીધું હા, એ સામે તો ઊભા છે. હવે અબુ બશીર કહે છે તમે કેવી રીતે જોઈ લીધા જ્યારે કે તમારી આંખોમાં રોશની નથી, તમે તો અંધ છો? કીધું કેમ ન જો, ઇમામ અલ ઇસ્લામ ઝળહળતું નૂર છે. સમજમાં એ આવે છે કે ઇમામને જોવા માટે આંખોના નૂરની નહીં, દિલના નૂરની જરૂરત છે. અઝીઝો, ખુદા કરે આપણને પણ ઇમામે જમાના અજલા તાલા ફરજો શરીફની ઝિયારત નસીબ થાય. આંખો બધું તો જોઈ શકે છે, પણ પોતાના જમાનાના ઇમામને નથી જોઈ શકી. અઝીઝો, હવે હું લેસાનુલ વાઇઝીનમાંથી એવા સવાલ ને જવાબ પેશ કરી રહી છું જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે ને આપણા માટે. ઝીઝાની ગ્રામી એમાંથી અમલ કરવાનો કંઈક મેટર મળશે. અબુ મરિયમ અબ્દુલ ગફ્ફારનું કહેવું છે કે એક દિવસ ઇમામ મોહમ્મદ બાકીર અલી ઇસ્લામની સેવામાં હાજર થયો. કેવા સરસ સવાલ કર્યા છે અબુ મરિયમ અબ્દુલ ગફ્ફાર. ઇમામને પૂછે છે કે મૌલા કયો ઇસ્લામ બહેતર છે? અને ઇમામે શું બહેતરીન જવાબ આપ્યો છે. મારા મા બાપ, મારી જાન, મારી ઔલાદ મારા ઇમામ પર કુરબાન થઈ જાય. ઇમામે કહ્યું કે એ ઇસ્લામ બહેતર છે જેનાથી બિરાદરે મોમીનને તકલીફ ન પહોંચે. અઝીઝો, એક કમ્પ્લીટ સિલેબસ મને મળી ગયું અમલ કરવા માટેનું, એક ભાતું મળી ગયું કે હવે મારે ઇસ્લામ પર અમલ કરવાનો છે. સાથે સાથે હું કોશિશ કરીશ કે કોઈ બિરાદરે મોમીનને મારા ઇસ્લામથી, મારા ઇસ્લામ પર અમલ કરવાથી તકલીફ ન પહોંચે. બીજું પૂછ્યું, કયો ખુલ્ક બહેતર છે, કયું વર્તન બહેતર છે? આપે ફરમાવ્યું, દીન અને દરગુજર, આ બહેતર વર્તન છે. અઝીઝો, કે બધું આવી ગયું આમાં, કયું વર્તન બહેતર છે? દીન અને દરગુજર, લેટ ગો કરો. અઝીઝો, અને આ સાથે સાથે તમને કહું, આ માફી એ એવી સિફત છે, એ એવી અઝીઝો, આ માફી એવો કામ છે, એવો અમલ છે કે ને તોલી નથી શકાતી, એટલું વજની અમલ છે. પછી સવાલ પૂછ્યું, કયો જિહાદ બહેતર છે? ફરમાયું કે જેમાં જિહાદ કરનારનું પોતાનું લોહી વહે, એ જિહાદ બહેતર છે. અઝીઝાની ગ્રામી, પણ એક વાત યાદ રહે, જંગમાં જઈને મરવું નાનો જિહાદ છે. અને અઝીઝો, આપણા નફ્સ સાથે આપણે જે જિહાદ કરીએ છીએ એ જિહાદે અકબર છે. તમે કરબલાના શહીદોને જુઓ કે તમે અઝીઝાની ગ્રામી જનાબે ઝૈનબના રોઝા માટે શહીદ થનારા બીજા શહીદોને જુઓ, કે તમે શહીદે અવ્વલ કે શહીદે દુઉમ કે શહીદે સાલિસ કે શહીદે રાબેને જુઓ, જેટલા શહીદોને તમે જોશો એ લોકોએ પહેલાં નફ્સ સાથે જિહાદ કરેલી છે, ઇબાદત માટે જિહાદ કરી છે, સારા અખલાક માટે જિહાદ કરેલી છે. અઝીઝાની ગ્રામી, ઇસ્લામ પર અમલ કરવા માટે જિહાદ કરે પછી એ લોકો શહીદ થયા છે. હા, અને મેદાનમાં ગયા પછી જેનું લોહી વહે છે એ જિહાદ કરનારનું, જેનું લોહી વહે છે જિહાદ બહેતર છે. ખુદા આપણને પણ તૌફીક અતા કરે. અને ઔરતોનું જિહાદ એનું ઘર છે, એ બચ્ચાઓની પરવરીશ, એ શોહરની ખિદમત, એ ઘરના કામકાજ, એ બહેતરીન જિહાદ છે ઔરત માટે. અઝીઝો, કયો જિહાદ બહેતર છે? કીધું જેમાં જિહાદ કરનારનું લોહી વહે. હવે ઇમામને પૂછે છે, ઇમામ કઈ નમાઝ બહેતર છે? કીધું જેની કુનૂત લાંબી હોય. અઝીઝો, આપણે તો મુસલ્લે ઇબાદત પર આવે, મોટા ભાગના લોકોને નમાઝ જલ્દી ખતમ કરવાની પડી હોય છે, એવું ન કરવું જોઈએ. તમને તમારી નમાઝને બહેતર બનાવી છે, થોડુંક કુનૂત લાંબુ કરશો તો કેટલી મિનિટ વધારે થઈ જશે? મિસાલના તોર પર મેં એક નાની દુઆ પડી દીધી, વધારા જો એટલું પડું છે એના કરતાં, રબ્બે ઝિદની ઇલ્મા, કેટલી ફાઇન દુઆ છે. રબ્બી રહમહુમા કમા રબ્બે યાનીસ વગેરે, મા બાપ માટેની દુઆ, ઇસ્તિગફારની દુઆ, કેટલું બધું અઝીઝાને ગ્રામી, તમે પોતે વિચાર કરો કેટલી સારી સારી દુઆ આપણા પાસે છે. આયતુલ્લાહ ખુઈ સાહેબ પોતાની જિંદગીના તકરીબન 50 વર્ષ સુધી હર નમાઝમાં અલ્લાહુમ્મા કુલ્લી વલિયકની દુઆ પડતા હતા. ઇમામે ઝમાના માટે દુઆ કરો. અઝીઝો, અલ્લાહુમ્મા રઝુકના તૌફીક તાવાળી દુઆ કેટલી બહેતરીન દુઆ છે, જેમાં ઇમામે ઝમાનાએ કેટલી બધી દુઆઓ માંગેલી છે. જે તમને મોડે હોય અરબીમાં પડવી જોઈએ વાજિબ નમાઝમાં દુઆ. કેમ? મકરૂ છે કે આપણે આપણી જબાનમાં દુઆ માંગીએ, પણ નમાઝ કંઈ બહેતર છે જેનું કુનૂત લાંબુ હોય. છઠ્ઠો સવાલ પૂછ્યું, કયો સદકો બહેતર છે? આપે ફરમાવ્યું જેમાં નાફરમાનીથી છુટકારો થાય. હવે મને નથી ખબર અઝીઝો, આ હું જે તશરી કરું છું મારી કમ ઇલમીથી કરી રહી છું, બસ ઇમામ ઝમાના કબૂલ કરી લે. અઝીઝો, કયો સદકો બહેતર? જવાબ શું મળ્યો? નાફરમાનીથી છુટકારો થાય. હું તમને કહું, દાખલા તરીકે હું એક વ્યક્તિને એક રિદા આપી દીધી, એક સ્કાર્ફ આપી દીધો, એ નહોતા કરતા પડદો, એની પાસે નહોતો પડદો કરવા માટે મેં એમને આપી દીધું. શું થયું? નાફરમાનીથી બચી ગયા. પડદો કરીને આવ્યા હતા એ બેન, મેં મારા પર્સમાં એક જોડી સોક્સ રાખ્યા હતા, પગ એમના ખુલ્લા હતા, મેં એમને એક જોડી સોક્સ આપી દીધા, પ્યારથી કહી દીધું, અમરે બિલ મારૂફ પણ કરી દીધું અને એમણે પહેરી પણ લીધા. અલ્લાહની નાફરમાનીથી એમને છુટકારો મળી ગયો. તો આવા આવા સદકા બહેતર હોય છે અઝીઝો. દાખલા તરીકે કોઈની સાથે મેં આ રીતે એમને સદકો આપ્યો, એમના દિલમાં એક જગ્યા બનાવી લીધી. હવે કોઈ એક ગલત કામ કરતા હતા, મેં એમને એ માટે એમને સમજાવી દીધા. કેમ કે મેં એમના સાથે પહેલાં માલથી એમની મદદ કરી, એમને સદકો આપ્યો, એમના દિલમાં મારી જગ્યા બની ગઈ. મારા માટે એમને અમરબિલ મારૂફ ને મુનકર કરવું આસાન થઈ ગયું, અને પછી જ્યારે એ નાફરમાનીથી બચ્યા, આ કેટલો ફાઇન સદકો હતો. એવી જ રીતે અઝીઝો, કોઈની સાથે અનબન થઈ ગઈ, હવે વાતચીત નથી, અને 3 દિવસ સુધી અગર આપણે કોઈ મોમિનથી ન બોલીએ, ઇસ્લામના દફતરમાંથી, ઇસ્લામના દાયરામાંથી આપણું નામ નીકળી જાય છે. હવે એના સામે સ્માઇલ કરવી જિહાદ હતો. કોઈને સ્માઇલ આપવી પણ સદકો છે. હવે અઝીઝાની ગ્રામી અલ્લાહ ખાતર એમને સ્માઇલ આપી, આ સદકો હતો, અને અલ્લાહ નાફરમાનીથી છુટકારો પણ મળી ગયો. મેં એમને સ્માઇલ આપી દીધી, સલામ કરી દીધી, સદકો હતો આ બધું. એમણે અઝીઝાની ગ્રામ એમણે મને સ્માઇલ આપી દીધી, જે નહોતા બોલતા બોલવા લાગ્યા. આ મારું પહેલું પગલું હતું. અલ્લાહને બહુ પસંદ છે અઝીઝો. આ ઘણી જગ્યાએ તો નમાઝ અને રોઝા કરતાં પણ બહેતર છે સુલેહ કરવી, સુલેહ કરાવવી. તો અઝીઝાની ગ્રામી શું થયું? આ સદકો બહેતર હતો. નાફરમાની જે મેં બંને છુટકારો પામી ગયા, કે અમારા વચ્ચે આ બોલા હતા દૂર થઈ ગયા. તો કયો સદકો બહેતર છે? કે જેમાં નાફરમાનીથી છુટકારો થાય. નંબર 7, કીધું દુનિયાઓ પાસે, દુનિયાવી બાદશાહો પાસે જવા સંબંધી આપનો શું મત છે? રાવી પૂછે છે કે દુનિયાના બાદશાહ પાસે જવા માટે આપનો શું મત છે? કીધું હું આ કામને સારું નથી ગણતો. રાવી સવાલ કરે છે, કેમ મોલા? આપે ફરમાવ્યું, દુનિયાવી બાદશાહો પાસે આવનારો, આ દુનિયાવી બાદશાહ પાસે જવા આવવાવાળામાં 3 વસ્તુ પેદા થઈ જાય છે. એક તો દુનિયાની મોહબ્બત પેદા થઈ જાય છે, અને દુનિયાની મોહબ્બત આવે એટલે આખરતની મોહબ્બત કપ ઓટોમેટિકલી ઓછી થઈ જાય છે ને. ઇમામ કહે છે દુનિયાની મોહબ્બત ઓછી થઈ છે. નંબર 2, મોતને ભૂલી જાય છે. નંબર 3, રજાની કમી, અલ્લાહની ખુશનુદીમાં કમી આવી જાય છે. અઝીઝો, મારી રીતે આ 3 વસ્તુને થોડી થોડીમાં સમજાવી જોઈએ. જો દુનિયાની મોહબ્બત હશે શું થશે? આખિરતની મોહબ્બત ઓછી થઈ જશે, મોતને ભૂલી જશું, નેક કામોમાં જલ્દી નહીં કરીએ, અને આ બહુ ખતરનાક હશે કે હું મારી મોતને ભૂલી જાઉં. આ તો મકસદે હયાતને ભૂલી ગયા એના જેવું છે. હું ક્યાંથી આવી છું, ક્યાં જવાનું છું, કેમ આવી છું, આ બધું યાદ રહેવું જોઈએ. મોતને અગર હું 20 વખત યાદ કરું, જંગે બદ્રના શહીદ જેટલો કે જંગે ઓહદના શહીદ જેટલો, આ બેમાંથી એકને જંગના શહીદ જેટલો સવાબ મળી જાય છે. 20 વખત મોતને યાદ કરે તો તકરીબન જંગે ઓહદના શહીદ જેટલો સવાબ છે. તો અઝીઝાની ગ્રામી આ બધો સવાબ મને નહીં મળે. જે મોતને યાદ કરે છે એ આખિરતના કામ માટે જલ્દી કરવા લાગે છે, તો બધું ઘાટો જ ઘાટો થશે. 3જી વસ્તુ શું હતી? રજાની કમી. કેમ કે આપણે બાદશાહને જોતા રહીએ, એમના સાથે આવતા જતા રહીએ, એમના સાથેના લોકોને જોતા રહીએ, તો મને જે ખુશી મળવી જોઈએ અલ્લાહની ખુશનુદીમાં કમી આવી જશે. પછી પૂછ્યું, ત્યારે મારે એમની પાસે ન જવું? ઇમામે ફરમા, હું તમને દુનિયા તર્ક કરી દેવાનું નથી કહેતો, હું તમને દુનિયા તર્ક કરી દેવાનું નથી કહેતો, અલબત્તા ગુનાહથી દૂર રહેવાનું કહું છું. અઝીઝો, કેવા સારા સવાલ હતા ને એના જવાબ કેટલા બહેતરીન ઇમામ અલ ઇસ્લામે આપ્યા. આવો આપણે દુઆ કરીએ, ખુદા આ મુબારક દિવસે અમે જે આ દર્સ સાંભળી રહ્યા છીએ તેને ઇમામ મોહમ્મદ બાકીર અલ ઇસ્લામનો વાસ્તો, અમને એમાંથી સમજવાની તૌફીક આપને, અમલ કરવાની તૌફીક આપ. અઝીઝો, હવે હું જે વાત કરી રહી છું, આ મહેફિલનો આ જે બહેતરીન કિસ્સો છે, તમને ઘણી બધી કિતાબોમાં મળશે. સિરેતે એઈમા જેવી કિતાબમાં 176 નંબરના પેજ પર પણ આ કિસ્સો છે. અઝીઝો, ઇમામની હિકમત અમલીને જુઓ. અને અઝીઝો, લોકો ઇમામને તજી દીધા હતા, પણ જ્યારે ઇસ્લામ પર વખત આવતો હતો તો ઇમામ જ કામ આવતા હતા, અને ઇમામ એ લોકોની રહેનુમાઈ પણ કરી દેતા હતા. અબ્દુલ મલિક બિન મરવાન હિજરી સન 75માં 5મા ઇમામની સલાહ પ્રમાણે ઇસ્લામી ચલણી સિક્કા એણે જારી કર્યા. એ પહેલાં ઇસ્લામી દેશોમાં શું ચાલુ હતું? તો ઇમામની સલાહ મુજબ જે સિક્કા બન્યા ઇસ્લામની ચલણી સિક્કા, એના પહેલાં શું થતું હતું? એના પહેલાં ઇસ્લામી દેશોમાં રોમ અને ઈરાનના ચલણી સિક્કા ચાલતા હતા. અને આ ઘટનાની પૂરી તફસીર અલ્લામા દમીરી આપી છે. અલ્લામા દમીરી લખે છે કે ખલીફા હારૂન રશીદે એક દિવસ અલ્લામા કિસાઈને પૂછ્યું કે ઇસ્લામના દેશોમાં દિરહમ અને દિનારના ઇસ્લામી સિક્કા ક્યારથી શરૂ થયા, કેવી રીતે શરૂ થયા, શું તમે જાણો છો? અલ્લામા કિસાઈ કીધું કે હું તો એટલું જ જાણું છું કે આ રિવાજ અબ્દુલ મલિકના સમયમાં શરૂ થયો, પણ બીજું મને કાંઈ ખબર નથી. ખલીફા હારૂને કીધું, મને ખબર છે, ઇસ્લામી દેશોમાં આ સિક્કા ચાલુ કરવામાં આવ્યા ત્યારે એ જમાનામાં જે કાગળો, જે દસ્તાવેજો વગેરે ચાલતા હતા એ મિશ્રમાં તૈયાર થતા હતા, અને મિશ્ર પર એ વખતે રોમન સત્તા હતી. એ નશરાની ધર્મ પાડતો હતો અને મિશ્રી પણ એ ધર્મ પાડતા હતા. મિશ્રમાં જે દસ્તાવેજ કાગળ તૈયાર કરવામાં આવતા એના ઉપર જે છાપ મારવામાં આવતી તેના પર પિતા, પુત્ર અને રૂહુલ કુદ્દુસના શબ્દો કોતરાયેલા હતા. અને આ શબ્દો નશરાની તસલીસી અકીદાના પ્રતીક રૂપે વપરાતા શબ્દો છે, જે લોકો ત્રણ ખુદામાં માને છે. એ મિશ્ર પર ઇસ્લામી સત્તા જામ્યા પછી પણ એ છાપ એક જમાના સુધી ચાલુ રહી. એ તરફ પહેલું ધ્યાન અબ્દુલ રહેમાન ઇબ્ને મરવાનું દોરાયું. એણે આ શબ્દોનો તરજુમો કરાવ કે એના પર શું લખ્યું છે એ જાણ્યા પછી મિશરના ગવર્નરે લખ્યું કે એ છાપ મારવાનું બંધ કરી દેવામાં આવે, બલકે તેના પર હવેથી જે છાપ મારવામાં આવશે એના પર શહેદ અલ્લાહો અન્નહુ લા ઇલાહા ઇલ્લલ્લાહ એ કલામની છાપ મારવી. અને એ ફરમાન મુજબ ત્યાર પછી જે કાગળો વગેરે તૈયાર કરવામાં આવ્યા એના પર આ તસલીસ એટલે ત્રણ ખુદાનો અર્થ આપતી છાપના બદલે તૌહીદની એટલે એક ખુદાનો અર્થ આપતી છાપ લગાવવામાં આવી. હવે રોમના કૈસરને જ્યારે આ ખબર પડી કે આ લોકો ત્રણ ખુદાના બદલે તૌહીદની છાપ લગાવવા લાગ્યા છે તો એને ના ગમ્યું. એણે અબ્દુલ મલિક બિન મરવાને લખ્યું કે કાગળો વગેરે પર જે રોમન છાપ મારવામાં આવતી હતી તે રાબેતા મુજબ મારવામાં આવે, અને તેને એ રાજી કરવા માટે એને ભેટ સોગાદો પણ મોકલી. પરંતુ અબ્દુલ મલિકે ભેટ સોગાદોને નજરાણા કબૂલ ન કર્યા, પાછા મોકલાવ્યા, કાગળનો જવાબ બી ના આપ્યો. રોમના કૈસરે નજરાણાની જે રકમ મોકલાવી, જે ભેટ સોગાદ મોકલવ્યા હતા, હવે ડબલ કરીને મોકલાવી અને લખ્યું કે તમે ભેટ સોગાદને ઓછી ગણીને પાછી મોકલી હશે, હું વધારે ડબલ કરીને મોકલું છું, એને કબૂલ કરો અને કાગળ પર જે નવી છાપ મારવામાં આવે છે, જે તૌહીદની છાપ મારવામાં આવે છે, એને છોડો અને રોમન છાપ મારવાનો રિવાજ ફરીથી ચાલુ કરો. અબ્દુલ મલિકે આ વખતે પણ ભેટ સોગાદ ન રાખી, કાગળનો કોઈ જવાબ બી ના આપ્યો. હવે રોમન કૈસરે જ્યારે ત્રીજી વખત કાગળ લખ્યો, ભેટ સોગાદો પાછી મોકલી, તો આ પત્રમાં એણે લખ્યું કે મેં તમને બે વખત લેટર લખ્યા, ભેટ સોગાદ મોકલી, ન તો તમે ભેટ સોગાદની કબૂલ કરી, ન તો મારા કાગળનો કોઈ જવાબ આપ્યો. હવે હું તમને જણાવું છું કે જો તમે આ લેટર પછી રોમન છાપને ફરીથી ચાલુ ન કરવાના તમારા આગ્રહને વળગી રહેશો તો, અને તૌહીદનો અર્થ છાપતા એ શબ્દો તમે નહીં કાઢી નાખો તો હું કસમ ખાઈને કહું છું કે હું તમારા રસૂલને અણછાતા શબ્દોવાળા દિરહમ અને દિનારને છપાવીને ઇસ્લામી દેશોમાં ચાલુ કરી દઈશ. એ દિરહમ પૈસા વગર તો કોઈને ચાલશે નહીં, હું દિરહમ અને દિનાર છપાવીને એના પર રસૂલે ખુદા માટે અણછાતા શબ્દો લખાવીશ અને તમે કંઈ નહીં કરી શકો. મેં તમને જે કહ્યું છે વાંચીને તમને જે કપાળ પર પસીનો આવ્યો છે લૂછો, અને હું જે કહું છું એના પર અમલ કરો, અને આપણો જે મોહબ્બત અને દોસ્તીનો સિલસિલો કાયમ થયો છે એને જાળવી રાખો. અબ્દુલ મલિક બિન મરવાને પત્ર વાંચ્યો. એના પગ નીચેથી જમીન નીકળી ગઈ, હાથ પગ ઢીલા થઈ ગયા, એની નજરોમાં દુનિયા તારીખ થઈ ગઈ. અત્યંત ગભરાટની હાલતમાં દેશના આલિમો, ફાઝિલો, સિયાસતદાનોને જમા કર્યા. અલ્લાહ અકબર. અઝીઝો, વિચાર તો કરો, જેટલા ઓલમાઓ છે, જેટલા ફાઝિલો છે, જે સિયાસતદારો છે, જે હોશિયાર લોકો છે, બધાથી મશવેરો તલબ કર્યો, પણ એ લોકો અઝીઝો બધાને કીધું બી કે એવું કંઈક ઈલાજ કરો કે સાપ મરી જાય, લાઠી તૂટે નહીં. બહુ વિચાર કર્યો પણ તદબીર ન સૂજી. હવે બધા ખૂબ વિચાર કરે છે પણ કોઈ સમજનામાં નથી આવતું, કોઈ તદબીર નથી સૂચતી કે જેના પર અમલ કરી શકાય. અને જે લોકોએ બયાન કર્યું એનાથી બાદશાહ અબ્દુલ મલિકને કાંઈ સમજમાં પણ ના આવ્યું. પરેશાની ઓર વધી, દિલમાં કહેવા લાગ્યો, અરે રબ શું કરું. હજી ટેન્શનમાં હતો કે એનો વઝીર આઝમ ઇબને જમ્બાસ કે છે, બાદશાહ મને યકીન છે ને તમે જાણો છો કે મહત્વના પ્રસંગોએ ઇસ્લામની મુશ્કેલ કુશાઈ કોણ કરી શકે છે, મુશ્કેલ કુશા કોણ છે તમે જાણો છો, પણ તમે હાથે કરીને રૂક નથી કરતા. આ બધા આલિમોને, ફાઝિલોને બધાને તમે બોલાવ્યા પણ જે હકીકી જેની પાસે ઇલ્મ છે એને ના બોલાવ્યા. વઝીર આઝમ અર્જ કરે છે, મારો ઇશારો ફરઝંદે રસૂલ ઇમામ મોહમ્મદ બાકી તરફ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે. આવા સંકટના સમય ફક્ત એ જ કામ આવી શકે છે, એ જ તમે આ મૂંઝવણમાંથી ઉગારવાનો ખરો ઉપાય બતાવી શકે છે. હવે અબ્દુલ મલિક કહે છે, ખુદાની કસમ તે સાચું કહ્યું અને મારી સાચી રહેબરી કરી છે. અને એ જ વખતે પોતાના મદીનાના હાકીમને લખે છે કે ઇસ્લામ પર એક સખ્ત આફત આવી પડી છે અને આફતને ટાળવાનું કામ ઇમામ મોહમ્મદ બાકીર અલ ઇસ્લામ વગર શક્ય નથી. મુશ્કિલ કુશા વગર મુશ્કિલ ટાળવાની નથી. જેમ બને એમ એમને રાજી કરીને મારી પાસે મોકલાવો અને જે ખર્ચ થશે હુકુમતના જિમ્મે રહેશે. અબ્દુલ મલિકે આપને તેડાની દરખાસ્ત મોકલ્યા બાદ રોમના બાદશાહના એલચીને નજર બંધ કરી અને હુકમ છોડ્યો કે આ પ્રશ્નનો તોડ ન શોધી લઉં ત્યાં સુધીની રાજધાનીમાંથી જતો નથી તકેદારી રાખવામાં આવે. હવે એલચીને નજર બંધ કરવામાં આવે છે, જ્યાં જાય ત્યાં એનું ધ્યાન રાખવામાં આવે છે કે એ ઇસ્લામી રાજધાનીમાંથી બહાર ના જઈ શકે. પાંચમા ઇમામ જેવો સંદેશો સાંભળે છે જવા માટે તૈયાર થાય છે, પોતાના બધા કામ પર તરજીહ આપે છે. કેમ? એટલા માટે કે આ ઇસ્લામનું કામ હતું. મુશ્કિલ કુશાના પોતા મુશ્કિલ કુશાઈ કરવા માટે નીકળે છે, અબ્દુલ મલિક પાસે પહોંચે છે. બાદશાહ તો બહુ ગભરાયેલો હતો. આપના આગમનનો સત્કાર કર્યા બાદ, વેલકમ કર્યા બાદ જલ્દીથી આ વાત બધી બતાવી દીધી. ઇમામ ઇમામતના ઇલ્મથી જાણતા હતા. એમણે કીધું કે હું મારી ઇમામતના ઇલ્મથી જાણું છું કે ખુદાવંદે મુતઆલ રોમના કૈસરને એની ધમકી અમલમાં મૂકવા જેટલી શક્તિ નહીં આપે, અને એ પણ ખાસ કરીને એ હાલતમાં કે જ્યારે એણે તને રોમના સમ્રાટ સામે કામયાબ થવાની શક્તિ પણ આપી છે, એ તારાથી મુકાબલો નહીં કરી શકે. અબ્દુલ મલિક કહે છે, યબ્ન રસુલ્લા, એ કઈ શક્તિ છે જે મને નસીબ થઈ છે અને જેના કારણે હું એના સામે કામયાબ થઈ શકું? પાંચમા ઇમામ કહે છે, અત્યારે ને અત્યારે જે બીબા ઢાળનાર હોય અને યંત્રનું કામ જાણનાર કારીગર હોય એને બોલાવો, એમને દિનાર અને દિરહમ ઢાળવાનું કામ ચાલુ કરવાનું કહે. સિક્કા તૈયાર થયા બાદ ઇસ્લામી દેશોમાં ચારે તરફ ફેલાવી દો, ચારે તરફ જેટલા ઇસ્લામી તે બધામાં આ સિક્કા ચાલુ કરો. બાદશાહે પૂછ્યું, સિક્કાનો ઘાટ કેવો હશે, આકાર કેવો હશે, લખાણ શું હશે? ઇમામે ફરમાવ્યું, સિક્કાની એક બાજુ કલમાએ તૌહીદ હશે, બીજી બાજુ પૈગંબરનું નામ હશે, અને એની નીચે સિક્કો ક્યારે બહાર પાડવામાં આવ્યો એ દર્શાવતી તારીખ પણ છાપવામાં આવશે. અઝીઝો, એની બીજી થોડી વિગતો છે, આપણે આગળ વધીએ. અબ્દુલ મલિકે સિક્કા ઢાળવાનું કામ તો ફરમાન જારી કર્યું, સિક્કા ઢાળવામાં આવ્યા, બધું ઠીકઠાક થઈ ગયું. પછી અબ્દુલ મલિક હજરતની સેવામાં આવ્યો. પાંચમા ઇમામ પાસે આવીને કીધું, હવે શું કરીએ? કીધું, ચાલુ કરાવી દો ઇસ્લામી દેશોમાં, સાથે સાથે ફરમાન બહાર પાડો કે હવે પછીથી આ જ સિક્કા ઇસ્લામી દેશોમાં ચલણી સિક્કા ગણાશે, બધી લેવડ દેવડ લે વેચ આ સિક્કામાં જ થશે, બધા ભરણા ટેક્સ બધું આમાં જ ભરવાનું રહેશે. રોમન સિક્કાઓને આજની તારીખથી ચલણમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, એનો ઉપયોગ ચલણ તરીકે હવે કોઈએ નથી કરવાનો, અને કોઈ આ ફરમાનનું ઉલ્લંઘન કરશે તો એને સખ્ત સજા આપવામાં આવશે અને જરૂર જણાશે તો મોતની સજા પણ થશે. અબ્દુલ મલિકે જેમ ઇમામે કીધું એમ કર્યું. અને પછી રોમન એલચીને છોડી મૂક્યો અને કીધું, જા તારા બાદશાહને જઈને કે અમે અમારા સિક્કા ચાલુ કર્યા છે, તમારા સિક્કાઓને અમારા તાબા હેઠળના બધા દેશોમાંથી ગેરકાનૂની ઠરાવ્યા છે, હવે તમારાથી જે થાય કરો. રોમનો એલચી જ્યારે પહોંચે છે કૈસરે રોમ પાસે અને બધું જોવે છે તો તાજ્જુબમાં પડી ગયો, ગરદન ઝુકાવીને થોડી વાર બેસી રહ્યો. લોકોએ કહ્યું કે બાદશાહ એમ કહ્યું હતું ને કે જો અબ્દુલ મલિક મારી વાત માન્ય નહીં રાખે તો મુસલમાનોના પૈગંબરના ખરાબ શબ્દો કોતરેલા સિક્કા પડાવીને ચાલુ કરીશ, તો તું કરી દે જે ધમકી તે આપી છે એના પર તું અમલ કર. એ કે છે કે હવે હું અમલ કરું તો એ શું થવાનું છે, મુસ્લિમ દેશોમાં તો આ સિક્કા ચાલવાના જ નથી, કારણ કે રોમના સિક્કાને એ લોકોએ ચલણમાંથી જ કાઢી નાખ્યા છે અને તેનાથી લેણ દેણ લે વેચ કે ભણું ભરવાનું ગેરકાયદેસર ઠરાવી દેવામાં આવ્યું છે. આ સીસાની ગ્રામી આખી બાજી એની ઉલટી પડી ગઈ અને ઇસ્લામી દેશોમાં ઇસ્લામી સિક્કા ચાલવા લાગ્યા. અઝીઝો, આપણા ઇમામ ઇલ્મે લદુનીના માલિક છે, હિકમતે અમલીથી કામ લે છે, મસલેહતને જાણે છે. અઝીઝો, કોઈનો ખોફ નથી હોતો દિલમાં અને હંમેશા ઇસ્લામની રહેનુમાઈ કરે છે. ઇમામ તો ઇમામ હોય છે, પણ આજે આપણે જોઈ રહ્યા છીએ અને એવા કેટલાય કિસ્સા આપણા પાસે છે કે ઇમામની ગહેબતમાં નાયબે ઇમામોના એક એક ફેંસલાથી મોટા મોટા પ્રોબ્લેમના સોલ્યુશન આવ્યા છે. અઝીઝો, આપણે દુઆ કરીએ, ખુદા હવે તારી આખરી હુજ્જતના ઝુહુરમાં તાજીલ ફરમા, અમને એમના આવા અનંસાર તાબે ફરમાન શિયાથી બનાવી દે, અમારા ઇમામને માંથી રાજીને ખુશનુદ કરીને અમારા પ્રહેસાન ફરમાવ, તને બાકીરુલ ઉલૂમ ઇમામ મોહમ્મદ બાકીર અહેસામનો વાસ્તો ઇલ્મ અમલની તૌફીક અતા ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.